તારીખ 29/12/81 પૂજ્ય ભાઈશ્રીનું સમયસર ગાથા 320 ઉપર પ્રવચન.
આ એક સમય સારથી પરમાગમ શાસ્ત્ર છે. 2-4 વર્ષ પહેલા ભગવાન કુંકુંડાચાર્યદેવે આની રચના કરી છે. એના પછી 1000 વર્ષે આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી. તેમના બાદ 200-300 વર્ષે જયસિંહ આચાર્ય ભગવાન થયા. એમને એક તાત્પરિવર્તી નામની ટીકા બનાવી છે. એમાંથી આ 320 નંબરની ગાથા નો આપણે અધ્યયન સ્વાધ્યાય ચાલે છે. આ ગાથાનું મૂળ રહસ્ય એ છે જાજું અસત્ય જાણવા કરતા એક વાત, બીજો બહુ વ્યવહાર જાણવા કરતા એક નિશ્ચય જો ખ્યાલમાં આવે તો એને આત્માનો અનુભવ થઈ અને સંસારનો અંત આવે એ વાત છે. કાલ રાત્રે 2 કલાક સુધી આપણે પૂજ્ય ગુરુદેવને પ્રત્યક્ષ વત સાંભળ્યા અને તેઓ શ્રી ફરમાયું કે પ્રથમ આત્માને જાણવો. એમાં ફરમાવતા એમ કહ્યું કે પ્રથમ 6 દ્રવ્યને જાણવા એમ નહીં, પ્રથમ 9 તત્વને જાણવા એમ નહીં, દેવગુરુ શાસ્ત્ર પરને જાણવા એમ નહીં, પ્રથમ નિમિત્તને જાણવા એમ નહીં, પ્રથમ રાગને જાણવા એમ નહીં, પ્રથમ એક સમયની અવસ્થાને જાણવું એમ પણ નહીં, અને મોક્ષાર્થી જેવે મોક્ષને પર્યાયને જાણવું એમ પણ નહીં, મોક્ષાર્થી જેવે પ્રથમ પોતાના આત્માને જાણવો. કે જે અનંત અનંત કાળ થાય પોતાના શુદ્ધાત્માને પોતાના પ્રમાદ વશ અથવા પોતાની ઊંધાઈને આડોળાઈ કરીને પોતે પોતાના શુદ્ધાત્માને જાણતો નથી, તેથી 4 ગતિમાં દુઃખને પામે છે. તે પ્રથમ જે આત્માને જાણવાનું 17મી-18મી ગાથામાં ફરમાયું, એ પ્રથમ જે જાણવા જેવો એટલે અનુભવ કરવા યોગ આત્મા છે એનું ખરેખર શું સ્વરૂપ છે કે જેને જાણતા આત્માને સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ પ્રગટ થાય, કે જે એ પણ વ્યવહાર નહીંનો વિષય છે એનો પણ પરમાર્થે ભગવાન આત્મા કરતા નથી. આહા, એ વાત અપૂર્વામાં બતાવે છે. કરતા બુદ્ધિથી જીવ રખડ્યો છે, અનંત કાળથી અભિમાન કરી રહ્યો છે કે આમ કરું ને તેમ કરું, એ બધું એનું મિથ્યા અભિમાન સંસારનું દુઃખનું કારણ છે. ભાઈ, આત્મા સ્વભાવે જ્ઞાયક હોવાથી જ્ઞાતા જ છે પણ કરતા નથી. આ મહામંત્ર જો ખ્યાલમાં આવે તો કરતા બુદ્ધિ છૂટે, પર્યાયનું કર્તૃત્વ છૂટે અને પર્યાયને જાણવાનો લોભ પણ છૂટે ને દ્રવ્ય સામાન્યનો એને અનુભવ થાય એ વાત છે. પર્યાયના કરતા બુદ્ધિનું અભિમાન છૂટે, અને પર્યાયને તો જાણવું, એવો જાણવાનો વ્યવહાર નેના વિષયનો જાણવાનો લોભ પણ છૂટે. અને ત્રિકાળી સામાન્ય શુદ્ધાત્મા જે પ્રથમ જાણવા જેવો છે એના જ્ઞાનમાં અનુભવમાં જણાઈ જાય, આવી જાય કે પ્રથમ આત્માને જાણવો એ આત્માનું સ્વરૂપ શું છે. કે જે પ્રથમ આત્માને જાણવો, પ્રથમ પહેલા શું કરવું. ઘણી વાત કહું તો એ રાત્રે લીધી હતી, પ્રથમ દેશના લભી સાંભળવી કે નહીં, પેલા શાસ્ત્ર વાંચવા કે નહીં, શાસ્ત્ર નું અધ્યયન કરવું કે નહીં. ઘણા બોલ લીધા ગુરુદેવે, છોડી દે અભિમાન. જાણવાનું વચ્ચે આવી જાય તો આવી જાય, પણ એમાં રોકાવા જવું નથી. એના ઉપર વજન આપીશ, માર્ગમાં આવશે, માર્ગમાં દેવગુરુ શાસ્ત્ર પણ આવશે, એવા વ્યવહાર જ્ઞેયનું જ્ઞાન પણ આવશે, એમાં ઇન્દ્રિય જ્ઞાન પણ ઉત્પન્ન થશે. પણ એ તારું સ્વરૂપ નથી. આહા, તારું કર્તવ્ય ને કાર્ય જો હોય તો એક ફક્ત આ ભવમાં તું તારા આત્માને પ્રથમ જાણ. એ વાત તો એક લીટી તો એટલો ટાઈમ ચલાવી, લગભગ પોણો કલાક ચાલી હતી. આ વિષય તો ધ્યાન ખેંચાય તો ન્યાલ થાય એવું છે. આ વિષય ધ્યાન ખેંચાવાનો છે, એનું ધ્યાન નિમિત્તમાં ખેંચાય છે, સંયોગમાં એનું તાણ થાય છે, પર્યાય સંયોગમાં તણાઈ જાય છે. કે પર્યાય નિમિત્તમાં ખેંચાય છે કે પર્યાય શુભાશુભ ભાવમાં ખેંચાઈ જાય છે કે પર્યાય શાસ્ત્રના જ્ઞાનના ઉભારમાં તણાઈ જાય છે કે પર્યાય મોક્ષની પર્યાયને કરું એમાં તણાઈને ખેંચાઈ જાય છે કે જ્ઞાયક તરફ એનું ખેંચાણ છે, એના ઉપર બધો આધાર. એ વાત, પ્રથમ આત્માને જાણવો, એ આત્માનું શું સ્વરૂપ છે, કે પ્રથમ જાણતા સંસારનો અંત આવે ને મોક્ષ માર્ગ શરૂ થાય, વિતરાગતા શરૂ થાય, મિથ્યાત્વનો ભાવ. એમાં ત્યાં પ્રથમ તો જીવત્વ, ભવ્યત્વ અને અભિવ્યત્વ એમ ત્રણ પ્રકારના પ્રાણાલિક ભાવોમાં થોડો અભ્યાસ તો જોઈએ, થોડો પ્રાથમિક અભ્યાસ તો જોઈએ. સાવ તદ્દન બિલકુલ અભ્યાસ ન હોય તો એમાંથી પછી એમ નીકળે કે જો અભ્યાસનું આવ્યું, અરે ભાઈ એને આગળ વળી તે ક્યાં કીરો, આગળ કરવાની તને ટેવ પડી ગઈ છે. જો આવ્યું તો ખરું ને પ્રથમ, સીધો આત્મા કેમ જણાય. ત્યાં પ્રથમ તો જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારણામિક ભાવોમાં, પારણામિક ભાવ એટલે જેમાં કર્મના ઉદય ઉપસમ ક્ષય સોક્ષમની અપેક્ષા ના આવે અને સીધા એ પરિણામથી કે સીધા એના દ્રવ્યથી વાત આવે, પર્યાયથી વાત આવે, કર્મને અપેક્ષા વિના. એને અશુદ્ધ પારણામિક ભાવ કહેવામાં આવે કે જે પર્યાર્થિક નહીંનો પારણામિક છે, અને જેમાં દ્રવ્યની અપેક્ષા ના આવે કર્માદિની, એને દ્રવ્યનો શુદ્ધ પારણામિક ભાવ કહેવામાં આવે છે. બે પ્રકારથી વાત કરશે, એક જાણવા માટે ને એક આદરવા માટે. અને આદરેલો આદરમાં આવે ત્યારે એ જાણેલો પ્રયોજનમાન થાય. એમાં એની મધ્યમાં જેમ નવ તત્વની મધ્યમાં શુદ્ધ નહીંથી આત્મા છુપાયેલો છે, શુદ્ધ નહીંથી એને એ જ્યોતિને બહાર ખેંચવાની છે. નવ તત્વમાં મધ્યમાં ભગવાન આત્મા અન્વય રૂપ રહેલો છે. અન્વય એટલે તેવો ને તેવો, તેવો ને તેવો, પ્રતિપદમ એક રૂપમ, પર્યાય પર્યાય પર્યાય, પલટે ને દ્રવ્ય ન પલટે, છતાં પર્યાયની સાથે સાથે રહેતો અને પર્યાય રૂપ નહીં થતો અને પર્યાયને નહીં કરતો, પરમાર્થે પર્યાયને નહીં જાણતો, પરમાર્થે દ્રવ્યને જાણતો. હરીને પ્રતિપદમ એક રૂપમ, પર્યાય પર્યાય જેનું એક રૂપ છે એનું એક રૂપ છૂટતું નથી, અને પર્યાયો અનેક રૂપી બહુરૂપી પર્યાયો થાય છે. પર્યાયોનો ધર્મ બહુરૂપી છે. એ નવ તત્વના સ્વાંગ અનેક પ્રકારના એ પર્યાયો એના રૂપને સ્વાંગને ભલે ધારણ કરે, એ પર્યાયોની સાથે સાથે એક રૂપે તો ક્ષણિક નાશવાન પર્યાય રૂપે ન થતો, એ પર્યાયોનો કરતા ન થતો, પરમાર્થે એ પર્યાયનો જ્ઞાતા ન થતો, પર્યાયની સાથે સાથે રહેલો સામાન્ય સ્વભાવ આત્મા એને જયારે દ્રષ્ટિગોચર થાય ત્યારે કામ આ એવું છે. પર્યાયના ભેદને ન કરતો અને પર્યાયના ભેદને પ્રથમથી જ જાણવાના લોભમાં ન ટકતો, ત્રિકાળ સામાન્ય અભેદ ભગવાનની આત્માંતર નાયક આત્મા છે બિરાજમાન, એને પ્રથમ જ્યારે આત્મા જાણે છે ત્યારે એને અનુભવ થાય છે. એ ઉપાદેય તત્વને તું જાણ, એ તત્વ જણાય જશે. એ તત્વને જાણવાનો પુરુષાર્થ ન હોય, ઉપાદેય તત્વને જાણવાનો પુરુષાર્થ એ સત્ય પુરુષાર્થ છે. એ તત્વનું કરવું એ તો કા અજ્ઞાનમાં જાય અને સાધક થયા પછી કરવું વ્યવહારમાં જાય, એ બેને ઓળંગીને ભગવાન આત્મા જે પરિણામથી ભિન્ન છે કરતા નાયક, એને તું પ્રથમ લક્ષમાં લે, પ્રથમ એને જાણ. આહા, જાણ એટલે અનુભવ કર. શાસ્ત્રમાં લખ્યું છે એમ નહીં, આહા, તારા અંદર અંતર્મુખ જ્ઞાનમાં તો એને જાણ. એ ઇન્દ્રિય જ્ઞાન થી જણાય એવો નથી, એ તો અતિન્દ્રિય જ્ઞાન થી અતિન્દ્રિય મહાપદાર્થ ગમ્ય થાય છે. પણ કર્તૃત્વ બુદ્ધિ ને પરનું જ્ઞાતૃત્વ બુદ્ધિ એને સમ્યક દર્શન ના બાધક બે તત્વ રહીએ છે. અભ્યાસી ને બિન અભ્યાસી તો જુદી વાત છે, તો સ્થૂળ અજ્ઞાનમાં રહ્યા છે. અહીંયા કે છે કે નવ તત્વ માં છુપાયેલી આત્મજ્યોતિ નવ તત્વ રૂપે થતી નથી. આ હા, એક નો બે ન થાય. ભગવાન આત્મા એક નો બે થતો નથી. જેમ મોક્ષ માર્ગ એક પ્રકારનો છે એનું નિરૂપણ બે પ્રકારે છે, પણ મોક્ષ માર્ગ બે પ્રકારે નથી. મોક્ષ માર્ગ એક જ પ્રકારે છે એનું નિરૂપણ બે પ્રકારે નિશ્ચય ને વ્યવહાર, પણ એનું નિરૂપણ બે પ્રકારે હોવા છતાં મોક્ષ માર્ગ બે પ્રકારે થઈ શકતો નથી. એમ ભગવાન આત્મા એક જ પ્રકાર છે એનું નિરૂપણ બે પ્રકારે છે, પણ બે પ્રકારે થઈ શકતો. જીવ તત્વ એક જ પ્રકારે અનાદિ અનંત રહેલો છે, પણ એનું નિરૂપણ બે પ્રકારે છે. નિરૂપણ બે પ્રકારે છે તેથી બે પ્રકારે થઈ જાય છે આત્મા. હા, જો નિરૂપણ બે પ્રકારે ને બે પ્રકારે આત્મા થઈ જતો હોય તો શુદ્ધ નહીં નો વિષય નાશ ને પામી જાય, તો ભૂતાર સ્વભાવ રહેતો નથી. માટે ભૂતાર કે ત્રિકાળ સ્વભાવ છે એના વિશેષ રૂપે થતો નથી, તો કર્મ ને દેહ ને આ પર પદાર્થ રૂપે તો ક્યાંથી થાય? પોતાના પરિણામમય પણ થતો નથી. વાંચેલું જાજું તો પ્રવચન સારમાં છે આઠમી ગાથામાં, કે જે સમયે અશુભ ભાવ રૂપે પ્રણમે તે સમયે તે ભાવથી તન્મય છે, અને શુભ રૂપે પ્રણમે ત્યારે તે ભાવથી તે દ્રવ્ય તન્મય છે, અને શુદ્ધ પર્યાય રૂપે પ્રણમે ત્યારે તે ભાવથી તકાલમ તે સમયે તન્મય છે. એ બધા વ્યવહાર નહીંના કથન અભૂતાર છે, સાંભળ. તે નિશ્ચય નહીંનું કથન સાંભળ્યું નથી, એ સંભળાવવાનો મને ભાવ જાગ્યો છે, અને તું પણ આ સાંભળવાનો ભાવ રાખજે. વ્યવહારની વાત સાંભળવાના ભાવને અત્યારે તું મનમાંથી કાઢી નાખજે. મને જયારે ભાવ આવ્યો છે એક વિભક્ત આત્માની વાત સંભળાવવાનો તને, કે પર્યાયથી આત્મા વિભક્ત છે, નવ તત્વથી તો ભિન્ન છે, સાપેક્ષ પર્યાયોથી તો ભિન્ન છે, પણ અગુરુ અગુગુણની પર્યાયથી પણ ભગવાન આત્મા ભિન્ન છે, ઉત્પાદ વ્યયથી પણ આત્મા ભિન્ન છે. સાંભળ, સાપેક્ષ પર્યાયથી ભિન્ન ને નિરપેક્ષ પર્યાયથી અભિન્ન એમ વસ્તુનું સ્વરૂપ છે નહીં. અરે એક વખત શુદ્ધ દ્રવ્યાર્થિક નો વિષયભૂત ભગવાન આત્મા તો જાંબળ કે ઉત્પાદ વેઠી રહી છે, પ્રમત અપ્રમત થી રહી, ભદ્રષ્ટ આદિ પાંચ ભાવ થી રહી, નવ તત્વ થી રહી. એમાં કોઈને એમ થાય કે અગુરુ લઘુગુણ નિરપેક્ષ પર્યાય જે પારણામિક ભાવે છે એનાથી તો સહી થઈ શકે નહીં. અસ્તિત્વ આદિ ઘણા આનંદ ગુણો છે કે જેનું સાપેક્ષ પરિણમન નથી પણ નિરપેક્ષ શુદ્ધ પર્યાય પરિણમન થાય છે, સમયે સમયે ઉત્પાદ હોય, એનાથી તો સહી થઈ શકે નહીં કે ના એનાથી સહિત નથી. એના માટે પરમાત્મા પ્રકાશમાં ગાથા આવી કે વ્યવહાર ને ઉત્પાદ વેચી સહિત હોવા છતાં જે પરમાત્મા ઉત્પાદ વેચી રહી છે એવા ધ્રુવ પરમાત્મા નું ધ્યાન તીર્થંકર ભગવાને સાધક અવસ્થામાં કર્યું. આ એનું હે ભવિપ્રાણી તું એનું ધ્યાન કર, એને ઉપાદે તું જાણ. ક્યાંય આડે અવળે રસ્તે ચડવા જેવું નથી. ઘણી વાત બહાર આવી ગઈ છે આપણા નસીબ ભાગ્ય જોગે, નહીતર આપણે ગોથા ખાત ખાતા હતા તો ગોથા અનંતકાળથી. પણ કાળ પાકે જયારે એનો મોક્ષ જવાનો ત્યારે એના ઉપાદાન ની તૈયારી યોગ નિમિત્તે એને મળ્યા વિના રહેતો અને સાંભળતા એને હકાર આવ્યા વિના પણ રહેતો નથી. કેમ કે કારણકારી ની શૃંખલામાં એનો મોક્ષ થવાનો છે એટલે એનું સૌનું પરિણમન થઈ જાય છે. અહીંયા આચાર્ય ભગવાન અરે નવ તત્વમાં જેમ છુપાયેલી આત્મજ્યોતિ છે એમ પારણામિક ભાવ કહ્યું. પારણામિક શબ્દ વાપરો, પેલા શુદ્ધ પારણામિક ન વાપરો, પારણામિક જીવતો ભવ્યતો ને અભવ્યતો, એમાં એક શુદ્ધ જીવતો પારણામિક છુપાયેલું છે. એમાં એમાં છે, બહાર નથી. જેમ નવ તત્વની બહાર શુદ્ધ આત્મા નથી એમાં પારણામિક ભાવ ત્રણ પ્રકારના જે તત્વાર સૂત્રમાં કયા એ પારણામિક ના ત્રણ ભેદ જીવત્વ ભવ્યત્વ ને અભવ્યત્વ, એમાં એ જે જીવત્વ છે એ જીવત્વ માંથી પણ શુદ્ધ જીવત્વ એ શુદ્ધ પારણામિક છે. એ પેલું જીવત્વ દસ પ્રકારના પ્રાણથી જીવે એ જીવત્વ વ્યવહાર જીવ છે, એમાં છુપાયેલું શુદ્ધ પારણામિક જીવ શુદ્ધ જીવત્વ તત્વ જે શુદ્ધ દ્રવ્યાર્થિક નો વિષય છે એ વાત અહીંયા કહેશે. શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારણામિક પણ તે ઓલું પ્રમાણનો વિષય થઈ જાય છે. ભાઈ કુમાર પારણામિક ભાવ ત્રણ પ્રકારના કયા તત્વાર સૂત્રમાં જીવત્વ ભવ્યત્વ ને અભવ્યત્વ પ્રમાણ વિનાનનો વિષય થઈ જાય. પ્રમાણમાંથી તો નિશ્ચય નો વિષય કાઢ છે એમાં જ છે પ્રમાણ વિનાનમાં જ. પારણામિક ભાવ એને કહેવાય, આ ત્રણ પારણામિક ભાવ એને કહેવાય કે પહેલું જે જીવત્વ પારણામિક છે એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. પ્રમાણ જ્ઞાનનો વિષય હંમેશા બે ધર્મને યુગપદ જાણે તે જ્ઞાનની પર્યાયનું નામ પ્રમાણ જ્ઞાન છે. જીવત્વ બસ શુદ્ધ જીવત્વ અને અશુદ્ધ જીવત્વ એવા ભેદ તો નહીં પાડે છે. ચંદુભાઈ કહ્યું જરા ખુલાસાની જરૂર છે, વાત તો સાચી છે, વાત તો સાચી છે. જીવત્વ પારણામિક એક શબ્દ આવ્યો ને, જીવત્વ પારણામિક એ જીવત્વ પારણામિક એક શબ્દ માત્ર આવ્યો એ પ્રમાણ જ્ઞાન નો વિષય છે. પ્રમાણ જ્ઞાન નો કેમ વિષય છે? પેલો છે ને જીવત્વ, પ્રથમ તો જીવત્વ શબ્દ છે ને, એ જીવત્વ માંથી શુદ્ધ ને અશુદ્ધ ને બે ભેદ પાડશે. એ બે ભેદ પાડનારી નહીં છે, એ નહીં જ બે ભેદ પાડી શકે. પ્રમાણ માંથી નહીં તાકાત છે. પેલો જીવત્વ શબ્દ છે પ્રમાણ જ્ઞાન નો વિષય છે. એ પ્રમાણ જ્ઞાન નો વિષય જીવત્વ જેમાં જેમાં શુદ્ધ પારણામિક પણ છુપાયેલું છે શક્તિરૂપ અને પ્રગટ દસ પ્રકારના પ્રાણ પણ પ્રગટ થાય છે. એ બે અંશ જેમાં હોય અને બે અંશને જાણનારું જ્ઞાન તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. એ જીવ ઉપાધિ નથી. કેમ કે એમાં દસ પ્રકારના પ્રાણ પર્યાર્થિક નો વિષય નાશવાણ એમાં આવી જાય છે તો પર્યાય નાશવાન ઉપાધિ હોઈ શકે નહીં. આમાં બધું ભરેલું છે એની વાત ચાલે છો. આ પારામાં લખેલું છે જીવત્વ પારણામિક જે પેલો કયો કે જેમાં જેને કર્મની ઉદય ઉપસમ ક્ષય ક્ષોભની અપેક્ષા ના આવે સહજ
શુદ્ધ જીવત્વ પણ સહજ અને 10 પ્રકારના પ્રાણ પણ એ જીવત્વ એનું જે અશુલપાર નામિક પણ સહજ છે. એક ઇન્દ્રિયમાં 4 પણ હોય અને સંગણી 5 ઇન્દ્રિય થાય કે 10 પ્રકારના પ્રાણ હોય. 5 ઇન્દ્રિય પ્રાણ ઉગાર, મન બળ, વચન બળ ને કાય બળ, શ્વાસોશ્વાસ ને આયુ, એમ 10 પ્રકારની જીવની પર્યાયની યોગ્યતાને 10 પ્રકારના પ્રાણ કહેવામાં આવે છે. એ પર્યાર્થિક નો વિષય છે. કેમ કે નાશવાન છે, ભલે અશુદ્ધ પરિણામી છે, કર્મની અપેક્ષા નથી, છતાં એ નાશવાન છે. અને એમાં છુપાયેલો જે શુદ્ધ પારિણામિક ભાવ, એક પારિણામિકમાં 2 પારિણામિક છે. શું આ વાત! એક જીવત્વ, દેવચંદજી, એક જીવત્વ પારિણામિક છે, એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. એમાંથી 2 પ્રકાર કાઢશે આચાર્ય ભગવાન પોતે. હો, આ હું નથી કાઢતો, કઈ આમાં બધું લખેલું છે, એનું સ્પષ્ટીકરણ ચાલે છે. એ પ્રમાણ નો ન કયો હોય તો શુદ્ધ જીવત્વ ક્યાંથી નીકળશે? કેમ કે આ 3 પ્રકારના પારિણામિક માંથી જ શુદ્ધ જીવત્વ ખેંચવામાં આવ્યો છે. 3 પ્રકારના પારિણામિક સિવાય 4થો પ્રકારનો પારિણામિક અલગ હોય એમ છે નહીં. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ 3 પ્રકારનો પ્રમાણ જ્ઞાનના વિષયભૂત પારિણામિક ભાવ, તેમાં એ ભાવોમાં આમાં લખેલ છે બધું. એમાં આમાંથી કાઢવામાં આવે છે. અમારા ઘરની વાત અમે કાંઈ કહેતા નથી. જોવામાં છે કે નહીં? જીવત્વ, ભવ્યત્વ ના ભવે તેમ 3 પ્રકારના પારિણામિક ભાવોમાં, 3 પ્રકારના પારિણામિક ભાવો મધ્ય એમાં એમાં છુપાયેલું એક શુદ્ધ જીવત્વ પારિણામિક રહેલું છે. એની નજરમાં અનંત કાળથી એને લીધું નથી. આ 3 પ્રકારના પારિણામિક ભયો પણ પંડિત થયો પણ જ્ઞાની થયો નહીં. કેમ કે 3 પ્રકારના પારિણામિક માંથી શુદ્ધ પારિણામિક ભાવ જે શુદ્ધ નથી ખેંચવો જોઈએ, એ ખેંચો નથી. પંડિત થયો પણ જ્ઞાની ન થયો. ભર્યો પણ ગયો નહી, ચણતર નથું. ભણતર ભર્યો પણ ગયો નહીં, માટે ચણતર નથો. અરે અલૌકિક આ ભાગવતી કથા. સમયસાર એટલે સમયસાર ખલાસ. પંડિત હિંમતભાઈ જે સ્તુતિ બનાવી છે યથાર્થ છે. હે ગ્રંથાધિરાજ, તારામાં ભાવો બ્રહ્માંડના મેરા, આ 3 ભાવો માં શબ્દ છે, એમાંથી આ ખેંચવાનું નહીં, ખેંચી શકે છે. બ્રહ્માંડની તાકાત નથી જુદા પાડવાની, બ્રહ્માંડ જ્ઞાનની તાકાત જુદા પાડવાની તાકાત એમાં છે જ નહીં, જાણવાની તાકાત છે. એ માં છે ને, 9 તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ છે. 9 તત્વની બહાર નથી. સોનું છે ને, એ સુવર્ણ પાષાણમાં છે. અંધ પાષાણમાં સોનું ન હોય. આ પથરા પડ્યા છે બહાર, એમાંથી સોનું નીકળે નહીં. કણ પણ જે ખાણ જેની સોનાની છે, એ ખાણમાંથી જે સોનું નીકળે, માટી મિશ્રિત પથ્થર, એમાં છુપાયેલું સોનું છે. આ ધૂળ ધોયા છે ને, સોની પાસે બજારમાં જાય, સોની બજારમાં, લોખંડ બજારમાં ન જાય. આ રતિભાઈ બેઠા, લોખંડ બજારમાં કોઈ ધૂળ ધોયો આવે છે ભાઈ? નહીં. અને સોની ભાઈઓ પણ છે કેટલાક, એની દુકાન પાસે ધૂળ ધોયો માટી ભેગી કરે ને એમાંથી સોનાની કણી કાઢે. એમ 9 તત્વ, 9 તત્વમાં ભગવાન આત્મા છુપાયેલો છે. તારી નજરમાં નથી આવતો એટલે નથી, એમ કોણ કે? નવે તત્વ પ્રમાણ જ્ઞાન નો વિષય છે, એમાંથી શુદ્ધ નહીં નો વિષય ખેંચવા જેવો છે. એમ 3 પ્રકારના પારિણામિક ભાવમાં, એની મધ્યમાં, એમાં, એમાં ને એમાં છે, છે એમાં. એ પર્યાર્થિક નહીં નો જે વિષય છે, એની અંદર જ દ્રવ્યાર્થિક નહીં નો વિષય રહેલો છે. કેમ કે પ્રમાણ જ્ઞાનમાં દ્રવ્યાર્થિક નહીં નો વિષય ને પર્યાર્થિક નહીં નો વિષય બે સાથે હોય તેને પ્રમાણજ્ઞાન કહેવામાં આવે છે. નિશ્ચયની નો વિષય ને વ્યવહારની નો વિષય, પ્રમાણ જ્ઞાન ના વિષયમાં બે છે, પણ બે માં એક ઉપાધેય છે ને એક હય છે. એમાં હવે એમાંથી કાઢે છે શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારણામિક પણ શક્તિ લક્ષણ છે, વ્યક્તિ લક્ષણ છે. દસ પ્રકારના પ્રાણ ભવ્યત્વ ભવ્યત્વ પર્યાય ની યોગ્યતા ગુણ નહીં, પ્રવેશિકામાં ગુણ લીધા છે એનો ખુલાસો આપણે અહીંયા ગુરુદેવ પાસે કરાવ્યો હતો અને આમાંથી જ વધારે એમને કહ્યો હતો કે આ તો યોગ્યતા છે, ભવ્યત્વ ભવ્યત્વ ત્રિગાડી કોઈ ગુણ નથી. ઘણા ખુલાસા અહીંયા તો રાજકોટમાં તો દર વર્ષે પધારતા હતા કૃપા કરીને. હા હા હા, અમે જાણીએ વિનંતી કરવા. અરે તમે વિનંતી કરવા શું આવ્યા, અમારે તો આવું તું અમારે તો. હા હા, અરે વાહ રે વાહ ગુરુ, અમારી અમારા ઉપર કૃપા આપની. તમારે કઈ આવવાનું શું છે, ભલે આવ્યા પણ અમારે તો આવું તું કે રાજકોટ તો આવ્યું. હા આંગણું છે કે બે કલાક નો રસ્તો. હા હા, સ્વર્ગમાંથી આ દર્શન દેવા આવ્યા પધાર્યા, ખરી વાત, દર્શન દેવા પધાર્યા. અરે શું એની અલૌકિક વાત, શું એની અલૌકિક ચમત્કારિક વાણી, શું એની અલૌકિક શુદ્ધ પરિણતિ ને અનુભવ. આ હા હા હા, અલૌકિક વાત, બધી વાત અલૌકિક. એની વ્યવહાર ને એની વિચક્ષણતા પણ અનેક પ્રકારની જોઈ નજરે. આ હા હા, વારે વાહ, નિશ્ચય તો જોયો પણ એનો વ્યવહાર પણ. હા હા, કામ લેવાની પદ્ધતિ સમાજની હારે બધું સરખું રાખીને. હા હા, કઈ ફેરફાર ન થાય અને બાળકો લાઈન ઉપર આવી જાય કરુણા. વ્યવહાર સુધી માટે વ્યવહાર ગણ ન કરાય, વ્યવહાર સુધી માટે એનું અનુકરણ લેવું જોઈએ ગુરુદેવનું. એની પાસેથી નિશ્ચયની વ્યવહાર બે શીખવા જેવો, નિશ્ચય પણ શીખડાયો ને વ્યવહાર પણ. હવે કે છે કે એ માં, એ સતળ માં, એ ત્રણ માં, ત્રણ ની બહાર નથી, ત્રણ ની બહાર તો ગોતવા જાય આત્મા નહીં ચડે. એમાં શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ. આ હા, શુદ્ધ જીવત્વ એની શક્તિ ત્રિકાળ દ્રવ્યની શુદ્ધત્વ શક્તિ દ્રવ્યમાં રહેલી છે. પર્યાયમાં અશુદ્ધતા છે ત્યારે દ્રવ્ય પોતે શુદ્ધ શક્તિ રૂપે રહેલું છે, ચેતના પ્રાણથી અનાદિ અનંત જીવે છે. દસ પ્રકારના પ્રાણનો ભલે અભાવ થાય પણ શુદ્ધ જીવત્વ શક્તિનો નાશ કદી થતો નથી. દસ પ્રકારના પ્રાણ તો વયા જાય છે, સિદ્ધ અવસ્થા થાય ત્યારે દસ પ્રકારના પ્રાણ રહેતા નથી, છતાં જીવતો જીવે છે. એ દસ પ્રકારના પ્રાણથી જીવતો તો કે જીવત્વ શક્તિથી જીવતો તો, કે પેલા સંસાર અવસ્થામાં દસ પ્રકારના પ્રાણથી જીવતો હતો અને પછી સિદ્ધ થાય ત્યારે જીવત્વ શક્તિથી જીવે છે, એમ નથી. સાંભળવા, સંસારમાં પણ દસ પ્રકારના પ્રાણથી એ ખરેખર જીવતો નથી. એનો જીવન જીવતર, એનું અસ્તિત્વ, એની હયાતી તો એનો શુદ્ધ જીવત્વ શક્તિ પારણામી ચેતના ભાવથી જીવે છે. હા, ઓલો વ્યવહાર છે ઓલો એક નિશ્ચય છે, પણ વ્યવહાર ઉપર નજર જાય છે. વ્યવહાર સહેલું છે, વ્યવહાર બહુ સહેલું કરવા જાય તો કે લોપરીમાંથી જશે. શું એ ગુરુદેવનો દ્રષ્ટાંત પણ આપણને. હા, ઘી જાજો પી જાય છે પેલા પાણીના, પાણીથી ઉના પાણીથી લોટને શેકવો ને પછી જાતું વળતું ઘી નાખવું. હા હા, લોપરીમાંથી જશે, શીરો નહીં થાય. હા, એમ વ્યવહાર એને સમજવો સહેલો પડે છે. શીરો હાથમાં નહીં આવે, લોપરીમાંથી પણ જશે. હા બળતો ખરો તારો વ્યવહાર, તારી પાસે તો કુ વ્યવહાર છે, શું વ્યવહાર એ ક્યાં છે? વ્યવહારનો પક્ષ જીવને અનાદિકાળનો છે, હો શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી. મહા બે વાક્ય સમયસારમાં લખેલા છે પંડિતજીએ, જયચંદ પંડિત 200 વર્ષ પહેલા થયા. આ હા, અગાઉના પંડિત પણ યથાર્થ જેવું સ્વરૂપ એવું સંતોએ કહ્યું એવું લખે. અહીંયા કહે છે કે ત્રણ પ્રકારના પારનામિક ભાવમાં એની મધ્યમાં એમાં ને એમાં રહેલું છે. હવે જે ત્રણ પ્રકારના પારનામિક જે દસ પ્રકારના દ્રવ્ય પ્રાણ જે છે અને ભવ્યત્વ ને અભવ્યત્વ જે પર્યાર્થિક ની નો વિષય છે, એ પર્યાર્થિક નહીં ના વિષય ને પર્યાય ને જોવાની આંખ સર્વથા બંધ કરી દે અને દ્રવ્યાર્થિક નહીં ની આંખ ઉગાડતો તને શુદ્ધ જીવત્વ પરિણામિક પારનામિક ભાવના દર્શન થશે થશે ને. આ બધી વાત શાસ્ત્રો માં છે. શુદ્ધ જીવત્વ, શુદ્ધ પહેલામાં જીવત્વ લખ્યું હતું, આગળ શુદ્ધ કે અશુદ્ધ વિશેષણ નહોતા મળતા. ભાઈ કુમારજી પેલા જીવત્વ લખ્યું હતું એનું વિશેષણ શુદ્ધ કે અશુદ્ધ બેલચંદજી નહીં લગાયા હતા. અભી ઉસમે સે માન ઉસમે સે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં થી જોવામાં આવે તો શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારણામિક પણ પારણામિક એટલે ત્રણે કાળ આત્મા શુદ્ધ શુદ્ધ રહે, ત્રણે કાળ આત્મા જીવત્વ શક્તિથી બિરાજમાન રહે, કોઈ કાળે એ જીવ અજીવ ન થાય, એ ચેતન જડ ન થાય અને કોઈ કાળે શુદ્ધ આત્મા અશુદ્ધ ન થાય. સંસાર અવસ્થામાં અશુદ્ધ થઈ જાય છે ને. આહા, જો એની નજર ક્યાં ગઈ? એની નજર ક્યાં ગઈ? અમે પર્યાર્થિક નહીં કહીએ છીએ, અમે તો વ્યવહાર ને અશુદ્ધ છે એમ કહીએ છીએ. તમે એટલી વાત તો કરો કે પર્યાયમાં અશુદ્ધતા છે એ તો તમે થાપો. આહા, ભાઈ રેવા દે, કોલાહલ કકડાટ છોડી દે, એ તો તને અનુભૂતિ થી જ છે કે પર્યાયમાં અશુદ્ધતા છે. એ કઈ નવી વાત છે? એ શીખડાવવા જેવી છે, એ ઉપદેશ આપવા જેવો છે કે તારી અવસ્થા વર્તમાનમાં મલિન છે, તારી પર્યાયમાં રાગ છે, એ ઉપદેશ દ્વારા શીખડાવવા જેવું છે. કેમ કે એ તો એને અનુભૂતિ સિદ્ધ છે, શીખડાવવાનું ન હોય. શીખડાવવાનું એ છે કે તું વર્તમાનમાં શુદ્ધ છો. નજર ફરી નાખ પર્યાય ને, નજો પર્યાય ને ગૌણ કર, પર્યાય નું લક્ષ છોડી દે. પર્યાર્થિક નહીં ના વિષય ને પર્યાય ને કર્તૃત્વ તો છોડ, પણ એને જાણવાનું છોડી દે ત્યારે દ્રવ્યના દર્શન થશે તને. કરવામાં રહીશ તો દ્રવ્યના દર્શન નહીં થાય, ને જાણવામાં રહીશ તો દ્રવ્ય સ્વભાવના દર્શન. પ્રથમ આત્માને જાણવાની વાત ચાલે છે. આ તો ગુરુદેવે માર્ગ બતાવ્યો છે, આપણે આપણી શક્તિ પ્રમાણે એનો સ્વાધ્યાય કરીએ છીએ. હા હા હા, પણ એને શું એ માર્ગ કાઢ્યો અંતરનો, અજબ ગજબ કાઢ્યો અને આપણી પાસે રજૂ કર્યો. શુદ્ધ જીવત્વ એવી શક્તિ લક્ષણ પારનામિક પણ તે જો આ પ્રમાણ માંથી બે નહીં કાઢે છે, એક શુદ્ધ દ્રવ્યાર્થિક લઈને એક અશુદ્ધ પર્યાર્થિક લઈ, બે નહીં કાઢી પ્રમાણ માંથી. પ્રમાણ જ્ઞાન ના વિષયમાં બે નહીં રહેલી છે, બે નહીં નો ગ્રાહક તે પ્રમાણ નહીં છે, પ્રમાણ જ્ઞાન છે. બે મુખ્યપણે બે, હું તો અનંત નહીં નો સમૂહ તે પ્રમાણ જ્ઞાન, પણ આપણે અત્યારે અહીં બે નું કામ છે. જેટલું ટૂંકું કરીએ ને વર્તું એટલું સમજવાનું સહેલું પડે. આ સંગ્રહ નહીં ને, આ શબ્દ નહીં ને, આ સમીરૂઢ નહીં ને. હવે ભાઈ આપણી શક્તિ ઓછી છે, આપણી શક્તિ ઓછી છે બાપુ. શક્તિ પ્રમાણે આપણે વેપાર કરીએ, 5,000 ની મૂડી અને 50,000 નો માલ લઈને બજારમાંથી આવીએ, કે પછી 45,000 રૂપિયા પણ 45,000 રૂપિયા કે આ છોટુભાઈ શેઠ છે જશું લેવા. છોટુભાઈ શેઠ કે દેવામાં વાંધો નથી, પણ મારે આ એક્સપોર્ટ ઇમ્પોર્ટ નો વેપાર બહુ વધી ગયો છે, એટલે અત્યારે કઈ છૂટ નથી, પછી શું કરવું? દાખલો હતો. હા હા, ભગવાન ટૂંકું કર, એ ટૂંકું કર. પરદેવની હારે તો આત્માને કઈ સંબંધ નથી લેવા દેવા. હવે રહ્યું સામાન્ય વિશેષ બે તત્વ તારામાં, પ્રમાણ જ્ઞાન નો વિષય દ્રવ્ય પણ છે અને પલટતી પર્યાય પણ છે. હવે એ પર્યાયનું કર્તૃત્વ ને બસે છે કે પર્યાયનું જ્ઞાતૃત્વ બસે છે? પર્યાયનું કર્તૃત્વ બસે ત્યાં સુધી દ્રવ્યના દર્શન નહીં થાય, અને કેવળ પર્યાયનું જ્ઞાતૃત્વ બસે ત્યાં સુધી પણ દ્રવ્યના દર્શન થવાના નથી. હા, વિશેષ કઈ ગૌણ કરીને એકલા સામાન્ય તરફ વળી જા, વળી ઢળીને અનુભવ કરી લે. વળતો જા, ઢળતો જા ને ઢળી જા.
વળતો જા, ઢળતો જા ને અંદરમાં વહી જા તો પરમાત્મા ના દર્શન થશે. તને એને શુદ્ધ આત્મા નો અનુભવ થયો કેવામાં. એવું શક્તિ લક્ષણ પારિણામિક પણ તે જો બે નહીં કાઢે છે આમાંથી. આમાં લખેલું છે ઈશ્વરભાઈ, આમાં લખેલું છે આપણે કહ્યું તે શુદ્ધ દ્રવ્યાર્થિક નો આશ્રિત હોવાથી તે એટલે શુદ્ધ જીવત્વ જે કહ્યું ને શક્તિ લક્ષણ, તે શુદ્ધ દ્રવ્યાર્થિક ને આશ્રિત હોવાથી એટલે શુદ્ધ કહ્યું, દ્રવ્ય કહ્યું અને એને આશ્રિત એ જ્ઞાન ની પર્યાય કે જે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય ને વિષય કરે એવી એક જ્ઞાન નો અંશ પ્રગટ થાય છે કે જેનો વિષય માત્ર શુદ્ધ દ્રવ્ય સામાન્ય છે અથવા શુદ્ધ જીવત્વ શક્તિ ને જ વિષય કરે છે જે જ્ઞાન નો અંશ, તેનું નામ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. હા, એ નહીં ભેદ ને વિષય કરતી જ નથી. જો ભેદ ને વિષય કરવામાં જાય કરવા જાય તો એનું નામ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં રહેતી નથી, એનું નામ પર્યાર્થિક નહીં થઈ જાય, વિષય બદલી જાય છે. વિષય બદલા તારી વિપરીત આવી જાય. જા અલૌકિક વાત છે ભરતભાઈ, આ તો મૂળ રકમ ની વાત છે. આ તો વ્યાજ નહીં, કાલ રાત્રે કહ્યું હતું ગુરુદેવે કે વ્યાજ ખાધું પણ જ્યાં મૂળ રકમ લેવા ગયો ના ભાઈ સાહેબ, મૂળ રકમ મારી પાસે ખલાસ ગઈ, મૂળ રકમ વ્યાજના લોભમાં, વ્યાજના લોભમાં મૂળ રકમ જાય છે. એમ શુદ્ધ આત્મા જીવત્વ લક્ષણ છે એ મૂળ રકમ છે અને સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ પ્રગટ થાય છે એ વ્યવહાર વ્યાજ છે, એ મૂળ રકમ નથી. અને રાગ તો મૂળ રકમ માં ને વ્યાજ માં ક્યાંય આવતું નથી. જા ભાઈ, બે મળે ક્યારે કે મૂડી આથવા હોય તો વ્યાજ આવે. બંધુભાઈ નો જવાબ, બે પણ વ્યાજ ક્યારે આવે? વ્યાજ ક્યારે આવે કે મૂડી ક્રિએટ થાય, કેપિટલ હોય તો વ્યાજ આવે. બેંકમાં જાય છે, રૂપિયા 10,000 મૂકવા છે, લાવો છે હમણાં જ મેં કરી દઉં. રૂપિયા 10,000 નથી પણ મારે તો 10,000 નું વ્યાજ જોઈએ છે. મૂડી પહેલા ને પછી વ્યાજ, મૂડી હોય તો વ્યાજ આવે. તમારે બે જોઈએ છે, હું કહું છું મૂડી લાવો તો વ્યાજ તો સહજ આવ્યા જ કરશે. આહા, ચોખ્ખટ કરાવે, ચોખ્ખટ ચોખ્ખટ કરાવે તમને. બહુ વ્યવહાર નો પક્ષ જીવ ને અનાદિકાળ નો છે, શુદ્ધ નહી નો પક્ષ કદી આવ્યો નથી. કેમ કદી આવ્યો નથી? કે એને શુદ્ધ ઉપદેશ પણ મળતો નથી. આ એના ભાગ ખૂટી ગયા કે એને શુદ્ધ ઉપદેશ, શુદ્ધ આત્મા નો ઉપદેશ પણ મળે નહીં તો બિચારો એ ક્યાંથી સમજે, ક્યાંથી એ હકાર કરે ને હાલત થાય. આહા, અને જે શુદ્ધ નહી ના ઉપદેશ ની વાત આવી એ તો નિશ્ચય છે. એમ જાણીને કેટલાક ચહેલા ગયા ને લાયકજી ગોઠવાઈ ગયા કે અમારે તો આજ સાંભળવું છે. મને કહ્યું ચંદુભાઈ પરમજી, આગળ જ્ઞાન પાછળ જ્ઞાન નહીં, અમારે તો સુધરની વાત તમે કરો કે અમને કઈ વાંધો નથી. અહીંયા રાજકોટ તો રાજકોટમાં પેટા ભાઈ નહોતા બોલા. હા હા, બીજે ભલે ન ચાલે પણ અહીંયા તો અમારી માગણી છે એમ કહ્યું. વાત સાચી છે, રાજકોટમાં વાંધો નથી, રાજકોટમાં એટલું જરા થોડો ભેદ કરવો પડે છે. હા હા, એ ભગવાન તું તારા આત્માની વાત સાંભળ. ગુરુદેવે રાત્રે પ્રસન્નચિત થી કહ્યું, અરે ભગવાન ભગવાન ની વાત કહે છે, સાંભળ. પોતે ભગવાન બની ગયા અને ભક્તોને કહે છે કે હું ભગવાનની તારા આત્માની વાત સંભળાવું. સાંભળ, ભગવાન થઈને ભગવાનને સંભળાવે છે, ભગવાન થઈને પામરને સંભળાવતા નથી. બધા ભગવાન છો કે? હા, અમે તો બધાને ભગવાન જોઈએ છીએ અને બધા ભગવાન થાવ, પરમાત્મા થઈ જાવ. હા હા હા, શું એના આશીર્વાદ વચન, એનામાં વચન સિદ્ધિ છે. એમ બધા ભગવાન થાવ, પરમાત્મા થાવ, એમ જ્યાં એની નજર ફરે છે એની વચન સિદ્ધિ છે. ઘણા જીવો પરમાત્મા થવાના છે, જાઓ. હા, વચન સિદ્ધિ છે એનામાં. કે છે કે શુદ્ધ શુદ્ધ જીવત્વ એવું જે પારિણામિક લક્ષણ શુદ્ધ પ્રજ્ઞાર્થિક ને આશ્રિત છે, પ્રમાણ જ્ઞાન ને આશ્રિત નથી, પર્યાર્થિક ને આશ્રિત નથી. મહેન્દ્રકુમાર શાસ્ત્રી છે, આ મહેન્દ્ર શાસ્ત્રી, આ બધા શાસ્ત્રીઓ બેઠા છે. અત્યારે તો પર્યાય થી ઓળખાણ કરાવાય, બીજું શું થાય, જયપુર થી આવ્યા. બહુ રૂચિ વાળા જેવો. બારે મહિના કે દ્રવ્ય ગુણ પર્યાય ની અમે ચર્ચા કરીએ છીએ. અભય કુમારજી એમ બોલ્યા જયપુર માં કે જેમ એક વેદાંત ના મંડલ મિશ્ર થયા, મંડન મિશ્ર, તો ક્યાંય ગામમાં કોઈ કહેવા કે ભાઈ મંડન મિશ્ર નું ઘર કેવું, કે ભાઈ જ્યાં તોતા વેદના વાક્ય ભણતા હોય એ મંડન મિશ્ર નું ઘર છે, તારે જોઈ લેવું, પૂછવાની જરૂર નથી. એમ જ્યાં મારે મીના દ્રવ્ય ગુણ પર્યાય ની વાત ચાલતી હોય તેને જયપુર મહાવિદ્યાલય કહેવામાં આવે છે. આ વાત છે ને, આ બધા આવ્યા છે વિદ્યાર્થી, એની મુખ્યતાથી એ પરિચય આપવામાં આવે છે. સોનગઢ તો મુખ્ય જ રહેવાનું છે, કોઈ જી ગૌણ થવાનું નથી. જ્યાંથી આ સતની ચિનગારી ખૂટી એ કોઈ જી ગૌણ થાય નહીં. ગૌણ જે કરે છે એ વસ્તુના સ્વરૂપને સમજતો એ વ્યવહારથી ભ્રષ્ટ થઈ જાય છે. સોનગઢ કોઈ કાળે ગૌણ થાય. એ છે કે શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિક પણ એ શુદ્ધ દ્રવ્યાર્થિક ને આશ્રિત, એટલે એક જ્ઞાનના અંશને તું પ્રમાણ જ્ઞાનમાંથી એક વ્યવહારની નું પડખું છે એને ગૌણ કરી અને ત્રિકાળી શુદ્ધ ત્રણે કાળ આત્મા શુદ્ધ રહેલો છે અને જે જીવત્વ ભાવથી જીવે છે એને વિષય કરનાર એક જ્ઞાનના અંશથી જોવામાં આવે તો ભગવાન આત્મા ત્રણે કાળ શુદ્ધ જીવત્વથી જીવે છે, દસ પ્રાણ થી, હોય છતાં એનાથી જીવતો નથી, હોય છતાં જીવતો નથી અને મરતો નથી. કેમ કે જે શુદ્ધ જીવત્વ શક્તિથી જીવે છે એ જન્મતો નથી ને મરતો નથી અને બંધ મોક્ષ ને કરતો પણ. શુદ્ધ દ્રવ્યાર્થિક ને આશ્રિત હોવાથી નિરાવરણ, આ ભગવાન જે આત્મા શુદ્ધ દ્રવ્યાર્થિક ને થી અંત તત્વ જે છે એના તરફ જ્ઞાન વળીને, જ્ઞાન વળીને જ્ઞાયક ને જયારે વિષય કરે છે તે જ્ઞાયક તત્વ કેવું છે કે નિરાવરણ છે. ત્રિકાળ નિરાવરણ, સકલ નિરાવરણ છે. આવરણ થાય ને આવરણ છૂટે એ બધું પર્યાય ને લાગુ પડે છે, દ્રવ્ય સ્વભાવ ને લાગુ પડતો. બંધ થાય ને બંધ નો મોક્ષ થાય, બંધ છૂટે એ પર્યાય ની વાત છે, દ્રવ્ય ની વાત નથી. દ્રવ્ય તો ત્રિકાળ મુક્ત છે, એ બંધાણો નથી. બંધાય તે મુકાય અને જે બંધાય ને મુકાય તે હું નહીં, જે બંધાય ને મુકાય તે હું તો ત્રિકાળ મુક્ત છું. એ શુદ્ધ દ્રવ્યાર્થિક ને આશ્રિત હોવાથી નિરાવરણ, જેને આવરણ નથી, એને રાગ દ્વેષ મોહ નું તો આવરણ નથી અને દ્રવ્ય કર્મ નું પણ આવરણ નથી, જેને ભાવ આવરણ ને દ્રવ્ય આવરણ બે પ્રકાર ને ભગવાન આવરણ કયા, પર્યાય ને બે પ્રકારના આવરણ, ભાવ આવરણ ને દ્રવ્ય આવરણ. ભાવ આવરણ એ ક્ષણિક, એની અશુદ્ધતા એ યોગ્યતા છે અને નિમિત્ત પણે કર્મ નો ઉદય, એ ભાવ આવરણ ને દ્રવ્ય આવરણ બે પર્યાય ને લાગુ પડે છે. મને લાગુ પડતા નથી, હું તો ત્રિકાળ નિત્ય નિરાવરણ છું, કે જે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અંતરદર્શિથી જોતા હું તો નિરાવરણ છું. બંધાણો હોઉં, કર્મ મેં બાંધ્યા હોય તો કર્મનો ઉદય આવે અને કર્મનો ઉદય આવે અને હું જોડાઉં એ મારો સ્વભાવ નથી. કેમ કે હું નિરાલંબી તત્વ છું અને જે જોડાય છે તે બીજું તત્વ છે, હું તો ત્રિકાળ નિરાલંબી છું. મને કર્મનું અવલંબન નથી. ભૂતકાળમાં નિગોદમાં મારો આત્મા હતો ત્યારે મેં અવલંબન નહોતું લીધું કર્મના દર્શન મોહના ઉદયનું. ત્યારે કોણે લીધું તું અવલંબન, કે આશ્રવ તત્વે લીધું તું? મેં લીધું નહોતું એ વખતે પણ, મેં લીધું એવી ભ્રાંતિ હતી, છતાં પણ હું એને લેતો શું કહ્યું સમજાય છે આ કઈ? હા ચંદુભાઈ, કે આ શુદ્ધની ની વાત તો બરાબર કરવી હોય રાજકોટ માં. હા રાજકોટ માં બોલ્યા નતા આપડી તો હું સમજી ગયો. હે હા અમારે હા એકાની વાત ઠીક છે. હા ભગવાન આત્માની એક વાત સાંભળ, નિગોજમાં કર્મ નો ઉદય હતો ત્યારે કર્મ ના ઉદય ને હું વસ્ત નતો થયો, અને જે વસ્ત હતી તી એ આશ્રમ ની પર્યાય હતી. હું તો એ વખતે નિરાવરણ રહ્યો હતો, પણ એ વખતે મને ભાન નતું વસ્ત થાય કોઈ, અને માનું કે હું વસ્ત થઈ ગયો અજ્ઞાન ને મિચ્છા હતો મારું. આજે મને ભાન થયું છે કે નિરોધની અવસ્થામાં પણ મેં અવલંબન નહોતું લીધું, એનું નામ પ્રતિક્રમણ છે, અને ભાવિ કાળે પણ હું કર્મનું અવલંબન લેવાનો નથી, માટે એને પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. અને વર્તમાનમાં લેતો નથી એને આલોચના કહેવામાં આવે. તમે પ્રતિક્રમણ ને માનો કે નહીં સોનગઢ વાળા, પ્રત્યાખ્યાન ને માનો કે નહીં, આલોચના ને માનો કે નહીં, સામાયિક ને માનો કે નહીં, અરે સોનગઢ નો સંત જ માને છે, બીજાને કોઈને ભાન નથી. એક સમયની સામાયિક મોક્ષ ને લાવે. સાંભળતો ખો, તારી સામાયિક તારા ઘરમાં રહી. ભગવાને કહેલી સામાયિક સામ્ય ભાવ, શુદ્ધ આત્માની સન્મુખ થઈ અને જ્યાં મોહરાગ દ્વેષ નો અભાવ થઈને અતિન્દ્રિય આનંદ આવે ને અનુભવ થાય, એને સામ્ય પરિણામ સામાયિક કહેવામાં. ખરી વાત છે. તો મોક્ષ નું કારણ શું થાય એનો વિચાર આવે છે અત્યારે. કે છે મોક્ષ નું કારણ શું, એની અપેક્ષા એ વાત. વાત તો બધી કરવી પડે ને જે હોય તો. શુદ્ધ ત્રિનાસિક ને આશ્રિત હોવાથી નિરાવરણ ને શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞા વાળું જાણું. જો નિરાવરણ ને શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞા એટલે નામ. એ નામ કોને મળે છે કે અંતર્મુખ થઈને ભગવાન આત્માને જ્ઞાન ના અંશે જોયો, અરે હું તો તળેય કાળ શુદ્ધ જીવત્વ શક્તિ ચૈતન્ય પ્રાણ થી જીવી રહ્યો છું, મારો ભાવ પ્રાણી છે, દેહ મરે છે હું નથી મરતો, અવિનાશી હું આત્મ સ્વરૂપ. મરણ ન હોય, મારું જન્મ ન હોય, મરણ પણ ન હોય, એમ શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞા વાળું જાણવું. હવે અશુદ્ધ પારિણામિક નો વાત કરે છે પ્રમાણ માંથી. હા હા હા, પ્રમાણ જ્ઞાન ના વિષય માંથી બે નહી કાઢીને, પેલી નહી કાઢી શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કાઢી, પછી પર્યાર્થિક ને એની વાત કરે છે. હા હા હા, એનું લખાણ ને એની કલમ અલૌકિક અલૌકિક છે ભાઈ. કે છે એ તો શુદ્ધ પારિણામિક ભાવ કે શુદ્ધ આત્મ તત્વ બધાની પાસે છે. હો, બધાના આત્માની વાત છે કે પ્રથમ આત્માને જાણવો. આ એ પ્રથમ આત્માને જાણવો, એ આત્માનું શું સ્વરૂપ છે કે જેને જાણવો, અને જેને જાણે છે એનું નામ દ્રવ્યાર્થિક નહીં છે, જે સામાન્ય જાણે છે એનું નામ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં છે. એ તો બંધ મોક્ષ પર્યાય પરિણતિ રહી છે. હા, એને વળી ભાવ બંધને દ્રવ્ય કર્મ નો બંધ કેવો, અને જ્યાં દ્રવ્ય કર્મ નો અને ભાવ કર્મ નો બંધ નથી ત્યાં એને ભાવ મોક્ષ ને દ્રવ્ય મોક્ષ કેવો, કોની વાત કરો છો તમે? પેલા આત્મા બંધાણો તન પછી મુકાળો, કોની વાત કરો? પર્યાય ની, પર્યાય પરદ્રવ્ય છે, પરદ્રવ્ય ની વાત બંધ કરશું. વખત આવ્યો છે તું અત્યારે પર્યાય ની પરદ્રવ્ય ની વાત બંધ કરી દે. કરવાનું તો બંધ કર, પણ જાણવાનું અંતર્મુર્ત માટે બંધ કર, પછી તને જણાશે. જણાશે ને જણાશે, નહીં જણાય એમ નહીં, પણ પેલો જાણવાનો લોભ છોડી દે કે વ્યવહાર નહીં તો આવશે કે નહીં, જાણી લો પ્રજ્ઞાન તો આવશે કે નહીં, પછી તો થશે કે નહીં. પેલા લગ્નની વાત ચાલે છે ત્યાં રામ બોલો ભાઈ રામ, આ ક્યાં માંડી તે? છોકરાનો જન્મ થયો, સમજી ગયા? છોકરાનો જન્મ થયો, પેલા બેચારા કે જન્મ થયો પણ પછી તો આનું મરણ થશે કે નહીં? એક ભાઈ આવ્યો, અરે આ શું વાત તમે કરો છો? તમે હરખ કરવા આવ્યા છો
એની અપેક્ષા એ શ્રાપ દેવા આવ્યા છે. સમાજમાં તો બધું ચાલે ને, કોણ કોને શ્રાપ આપે એ વાત નથી. આ બાળક નો જન્મ થયો પણ એ મરશે તો ખરો કે નહીં? અરે ભાઈ રેવા દે, અત્યારે તું ક્યાં વાત કર કે આ વ્યવહાર આવશે તો ખરો કે નહીં, જાણેલો પ્રયોગ આવશે તો ખરો કે નહીં? એની નજર ક્યાં છે? એની નજર શુભ ભાવ ઉપર છે. એને શુદ્ધ પર્યાય તો પ્રગટ થતી નથી, થઈ નથી. એ તો અશુદ્ધ અસદ્મુખ વ્યવહાર લઈને આ વિષય ઉપર જાય છે. ખરેખર તો પૂતગલ ના પરિણામ ઉપર નજર ગઈ છે. સમાજ દ્રષ્ટિએ તો પૂતગલ ના જ પરિણામ છે, મૌત ઉપર નજર છે. આ હા 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 ભાઈ, એક વખત તો શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી આત્માને જાણ, પછી વ્યવહાર જાણેલો પ્રયોગ આવશે. નહીં આવે સર્વથા નકાર નથી ભાઈ. છે એ વિષય દ્રવ્ય પણ છે, પર્યાય પણ. દ્રવ્યને જાણતા જાણતા પર્યાય જણા જશે, દ્રવ્યને જાણતા પર્યાય જણાશે, પર્યાયને જાણતા પર્યાય પણ નહીં જણાય ને દ્રવ્ય પણ નહીં જણાય. પર્યાયમાં આત્મબુદ્ધિ થશે, પર્યાયનો જ્ઞાતા થઈ શકતો નથી. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં આશ્રિત હોવાથી નિરાવરણ અને શુદ્ધ પારણાની ભાવ એવી સંજ્ઞા વાળું જાણવું, હા હા એવું નામ છે. તે તો બંધ મોક્ષ ના પરિણામ થી ભિન્ન છે, રહિત છે. એમાં નથી બંધ ને નથી મોક્ષ. બંધ ના પરિણામ નો એમાં અભાવ, મિથ્યા દર્શન નો એમાં અભાવ, અને દર્શન મોહ નો પણ એમાં અભાવ. આઠ કર્મ નો અભાવ થાય એમાં નથી, અને મિથ્યાત્વાદી આશ્રય નો અભાવ થાય એને લાગુ પડતો નથી. એ બંધ ને મોક્ષ ના પરિણામ થી ભગવાન આત્મા ત્રિકાળ મુક્ત છે. શ્રીમદે નથી કહ્યું કે જીવ નો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે? દિગંબર આચાર્યો એ કહ્યું, એ તો દિગંબર આચાર્ય જ કહી શકે, બીજું ના કહી શકે. એમ એને વાત ચોખ્ખી કરી છે, પણ શું થાય કાળ ફરી ગયો. શું કહ્યું? દિગંબર આચાર્યો એ કહ્યું છે એમ, કેમ કે એ બીજા કોઈની તાકાત નથી આ કહેવાની. નામ નિક્ષેપે આચાર્ય નું કામ નથી, ભાવ નિક્ષેપ વાળા આચાર્ય નું આ કામ છે. તીવ્ર વચનો. આહા, નામ નિક્ષેપે તો આચાર્ય બધાય ગુણ ન હોય આચાર્ય ના, નામ પાડી દે. મહાવીર નામ પાડે પણ ઓલી ઊંડેડી આવે ને ત્યાં ભાગે છોકરો કે મહાવીર ભાગો, પણ નામ નિક્ષેપ નો મહાવીર હતો. હાશો મહાવીર તો સરપ આવે તો ભાગતો. એમ કે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહી આશ્રિત હોવાથી એ બંધ ને મોક્ષ ના પરિણામ થી રહીત છે. સાહેબ થઈ ગયું ભાઈ? પરંતુ જે દસ પ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ અભવ્યત્વ, જો દસ પ્રાણરૂપ વિશેષણ મૂકું, જીવનું વિશેષણ દસ પ્રાણે મૂકું, વા જીવનું વિશેષણ શું જીવત્વ મૂકું, દસ પ્રાણરૂપ જીવત્વ જીવપણું, દસ પ્રકારના પ્રાણ, પાંચ ઇન્દ્રિય જ્ઞાન નો ઉઘાડ સંગી પચિન્દ્રિય જીવને હોય, મન બળ વચન બળ ને કાય બળ એ પ્રકારની યોગ્યતા એની હોય, અને શ્વાસોશ્વાસ અને આયુથી એ જીવ જીવે, એને દસ પ્રકારના ભગવાન પ્રાણ કહે છે. વ્યવહારની નો વિષય છે. દસ પ્રાણરૂપ જીવત્વ એક, અને ભવ્યત્વ, ભવ્યત્વ એટલે એને મોક્ષ, એ જીવનો મોક્ષ થવાની એની પર્યાયમાં યોગ્યતા હોય છે, એવા જીવને ભવ્યત્વ કહેવાય. અને કોઈ કાળે જેનો મોક્ષ ન થાય એવી યોગ્યતા, પર્યાય અપેક્ષિત યોગ્યતા, દ્રવ્યમાં કઈ ભવ્ય ને અભવ્ય નથી, એની અંદર એવી યોગ્યતા કે એનો કોઈ કાળે મોક્ષ ન થાય, એ જીવ બહુ ઓછા હોય, એ જીવ બહુ ઓછા હોય. જેનું દ્રષ્ટાંત આપે છે કે જેમ મગની ગુણ હોય આખી, તો એ મગની ગુણની અંદર મોટા ભાગના મગ તો એ પાણી ને અગ્નિના યોગ થી ચડી જાય, અને થોડા મગ એવા હોય મૂંગ થોડા એવા હોય કે જે ગમે એવા પાણી ને લાકડાના ગરમીના તાપ આપો તો પણ ચડે નહીં. એ મગ ન ચડે એને અભવે કહેવાય, ને મગ ચડી જાય એની યોગ્યતા છે. પછી પાણીનો યોગ ભલે ન હોય, અગ્નિનો યોગ ન હોય, એ ગુણીમાં પડ્યા હોય મગ તો પણ એને ભવ્ય કહેવાય, એટલે ચડવાની યોગ્યતા વાળા. એમ કેટલા જીવો, થોડા બહુ થોડા જીવો ભવ્ય હોય છે કે જેનો કોઈ કાળે પણ મોક્ષ થતો નથી, અને મોટા ભાગના જીવો ભવ્ય હોય છે કે જે એની
યથાર્થપણે પુરુષાર્થ અંતર્મુખ કરે તો એ ભવિત્વ ભાવનો પરિપાક થઈ શક્તિની વ્યક્તિ પ્રગટ થઈ સમય દર્શન થાય એ વિષય લેશે આમાં વખત થઈ ગયો.